આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા વીમા કાયદામાં સુધારો બિલ 2025 રજૂ કર્યું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની એક ખાસ એનઆઈએ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું. મેક્સિકોમાં સાન માટો એન્ટેકો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન તૂટી પડતા 7 લોકોના મોત. અને વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોર્ડનની મુલાકાતે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો આપ્યા છે એમ વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું. તેમણે 75 વર્ષના રાજદ્વારી સંબંધોને ઉજાગર કરતી અને 37 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા જોર્ડનની પ્રથમ પૂર્ણ દ્વિપક્ષીય મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી હતી. મીડિયાને માહિતી આપતા સચિવ ડોક્ટર નીના મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું. જોર્ડનના નેતૃત્વ સાથે વ્યક્તિગત વાટાઘાટો થઈ હતી, ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ થઈ હતી અને પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિચારોનું આદાનપ્રદાન કરાયું હતું. વાટાઘાટોમાં આતંકવાદ મુખ્ય હતો. જોર્ડને ભારતના વલણને મજબૂત સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા વીમા કાયદામાં સુધારો બિલ 2025 રજૂ કર્યું. આ બિલ વીમા અધિનિયમ 1938, જીવન વીમા નિગમ અધિનિયમ 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ 1999માં સુધારો કરે છે. ગૃહમાં બિલ રજૂ થતાં જ ડીએમકે અને ટીએમસી સહિતના વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે લોકસભામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી બિલ 2025 રજૂ કર્યું. આ બિલ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 મનરેગાને બદલશે. આ કાયદો વિકસિત ભારત 2047 સાથે સંલગ્ન એક આધુનિક વૈધાનિક માળખું સ્થાપિત કરશે, જે ગ્રામીણ પરિવાર દીઠ 125 દિવસની વેતન રોજગારની ખાતરી આપશે. રોજગાર, પારદર્શિતા, આયોજન અને જવાબદારીમાં વધારો કરતી વખતે માળખાકીય નબળાઈઓને દૂર કરશે. આ ઉત્પાદક સંપત્તિ સર્જન, ઉચ્ચ આવક અને વધુ સારી સ્થિતિસ્થાપકતા દ્વારા ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે. ભારતે છેલ્લા 7 મહિનામાં દરિયાઈ ક્ષેત્રમાં લગભગ 20% વૃદ્ધિ નોંધાવી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના માછલી નિકાસ મથકો ઉપર કેટલાક દેશો દ્વારા લાદવામાં આવેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી છતાં આ વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. શ્રી ગોયલે માહિતી આપી હતી કે યુરોપિયન યુનિયનમાં લગભગ 102 દરિયાઈ માછલી નિકાસ મથકો સફળતાપૂર્વક નોંધણી પામ્યા છે અને રશિયા દ્વારા આવા 25 મથકોને મંજૂરી આપવામાં આવી છે. નિકાસ પ્રોત્સાહન અંગેના અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સરકારે તાજેતરમાં નિર્યાત દિશા યોજના શરૂ કરી છે, જેનો કુલ ખર્ચ 25,000 કરોડ રૂપિયા છે, જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા માટે બિન નાણાકીય સહાય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 7 લાખ કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાને જણાવ્યું હતું કે ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે 3,46,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ રસ્તાઓની જાળવણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોની જવાબદારી છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારો દ્વારા 2 કરોડથી વધુ અયોગ્ય અને બોગસ રેશન કાર્ડ દૂર કરવામાં આવ્યા છે. આજે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ માહિતી આપી હતી કે રેશન કાર્ડ કાઢી નાખવા અથવા ઉમેરવા એ રાજ્યની જવાબદારી છે. તેમણે કહ્યું કે દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થાના લાભાર્થીઓને યોગ્ય રીતે લક્ષ્ય બનાવવા માટે 99% વધુ રેશન કાર્ડ આધાર સાથે જોડવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. આજે વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1971ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ જીત સુનિશ્ચિત કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યે સૈનિકોની હિંમત, બહાદુરી અને અપ્રતિમ સમર્પણ હંમેશા રાષ્ટ્રને ગૌરવથી ભરી દે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની અજોડ વ્યાવસાયિકતા દર્શાવી હતી. બહાદુર સૈનિકોના બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના અડગ સંકલ્પ અને નિસ્વાર્થ સેવાએ રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને ભારતના ઇતિહાસમાં ગૌરવની ક્ષણ બનાવી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ જીતે વિશ્વભરમાં માનવતાના રક્ષણ માટે એક અનુકરણીય મોડલ રજૂ કર્યું હતું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સૈનિકોની બહાદુરી, શિસ્ત અને લડાયક ભાવના પેઢીઓને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ઇચ્છાશક્તિને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં વિજય દિવસ નિમિત્તે પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન કર્યું. પરમવીર દીર્ઘા એક ગેલેરી છે જેમાં તમામ 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ગેલેરીનો હેતુ મુલાકાતીઓને રાષ્ટ્રની રક્ષામાં અજેય ભાવના દર્શાવનારા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત સેનાની ત્રણેય પાંખના વડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિજય દિવસ નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ એર સ્ટાફ એર ચીફ માર્શલ એપી સિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી જોડાયા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ એસ્ટેટ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. તેઓ દેશભરમાં ફેલાયેલા 61 કેન્ટોનમેન્ટ બોર્ડને સંરક્ષણ જમીન વ્યવસ્થાપન અને મ્યુનિસિપલ વહીવટના ક્ષેત્રમાં જાહેર સેવામાં શ્રેષ્ઠતા માટે સંરક્ષણ મંત્રી પુરસ્કારો અર્પણ કરશે. સંરક્ષણ એસ્ટેટ આ વર્ષે તેના 100મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 22 એપ્રિલના દિવસે પહલગામ આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુની એક ખાસ એનઆઈએ કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આ કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પાકિસ્તાન સ્થિત લશ્કરે તોયબા અને તેની સહયોગી સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો સમાવેશ થાય છે. એનઆઈએએ જણાવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ધાર્મિક આધાર ઉપર લક્ષિત હત્યા કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું. આ કેસમાં વધુ તપાસ ચાલુ હોવાનું એનઆઈએએ જણાવ્યું હતું. મેક્સિકોમાં સાન માટો એન્ટેકો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન ક્રેશ થતાં 7 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં પાયલટ અને સહપાયલટ સહિત 10 લોકો સવાર હતા. પીડિતોની હજી સુધી ઓળખ થઈ નથી અને દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં આજે 500 અને નિફ્ટીમાં 150 કરતા વધુ પોઈન્ટ સુધીનો કડાકો થયો છે. વૈશ્વિક બજારોમાં નરમાશ અને વિદેશી રોકાણકારોના નિરુત્સાહના પગલે ભારતીય શેરબજારમાં પીછેહટ જોવા મળી હતી. મોટાભાગની સ્ક્રીપો આજે લાલ નિશાન ઉપર કારોબાર કરી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા આ સ્થિતિ સર્જાઈ હતી. અત્યારે પણ શેરબજારમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરના અમલીકરણ અને વૈશ્વિક દક્ષિણ માટે કાર્ય કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને તેમના યુએઈ સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહિયાનની મુલાકાત દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. બંને નેતાઓએ ગઈકાલે અબુધાબીમાં 16મી ભારત યુએઈ સંયુક્ત કમિશન બેઠક અને ભારત યુએઈ વ્યૂહાત્મક સંવાદના 5મા રાઉન્ડની સહ અધ્યક્ષતા કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચેની બેઠકમાં બંને દેશ વચ્ચેના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં સબકા બીમા સબકી રક્ષા વીમા કાયદામાં સુધારો બિલ 2025 રજૂ કર્યું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વિજય દિવસ નિમિત્તે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પહલગામ આતંકવાદી હુમલાના કેસમાં જમ્મુની એક ખાસ એનઆઈએ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું. મેક્સિકોમાં સાન માટો એન્ટેકો રાજ્યની મ્યુનિસિપાલિટીમાં એક નાનું વિમાન તૂટી પડતા 7 લોકોના મોત અને વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.